ஓசிதானம் நமோ ஆயரியாணம் நமோ உவஜாயாணம் நமோ லோயே சவசாஹுணம் ஏசோ பஞ்ச நமுக்காரோ சவ பாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வேசீம் பரமம் அவை மங்களம். அனந்த் உபகாரி பரமாத்மா ஸ்ரீ மஹாவீர் பிரபுனா சாசனமாம் તત્વને સમજાવનારા અનેક મહાત્મા પુરુષો થયા. ગૌતમ સ્વામી પહેલા ગણધર, ત્યારથી માણીને 11 ગણધર ભગવંતો, પછી જંબુ સ્વામી, ફુલીભદ્રજી, એમ ઘણા ઘણા મહાપુરુષો થયા. એમ ભગવાનની પ્રાપ્ત થયેલી વાણીને જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી રીતે શાસ્ત્રમાં ગૂંથીને આપણા સુધી પહોંચાડવાનું કામ ઘણા મહાપુરુષોએ કર્યું છે. ભગવાનની વાણીને જુદી જુદી રીતે અનેક દ્રષ્ટાંતો આપીને પણ આપણે સમજાવવાનો મહાપુરુષોએ ખૂબ પ્રયત્ન કર્યો છે. પણ આ મહાપુરુષોની સંસ્કૃત પ્રાકૃત ભાષા, સાહિત્ય બધું લગભગ પ્રાકૃત ભાષામાં અને એનું વિવેચન સંસ્કૃત ભાષામાં. શાસ્ત્રોમાં મુખ્યપણે બે ભાષા હોય છે, પ્રાકૃત અને સંસ્કૃત. પ્રાકૃત એટલે અર્ધમાગધી ભાષા, 45 આગમ અર્ધમાગધી ભાષામાં, અને એનું વિવેચન સંસ્કૃત ભાષામાં. એ ધીમે ધીમે આ કાળમાં પ્રાકૃત ભાષા એ લોપાતી ગઈ, સંસ્કૃત ભાષા પણ લોપાતી ગઈ. આપણે જે દેશમાં જન્મ્યા હોઈએ એ દેશની ભાષા લગભગ આપણે પાસે હોય, અને હું અને તમે લગભગ ગુજરાતના છીએ એટલે ગુજરાતી ભાષા આપણને રહે. હવે કાળ એવો આવ્યો છે કે ગુજરાતી ભાષા પણ લુપ્તપ્રાય થવા લાગી છે. હવે અનેક મહાત્મા પુરુષો જે થયા એમણે ભગવાનની વાણી આપણા પાસે સમજાવીને મોકલવા સંસ્કૃત પ્રાકૃત ભાષામાં તો ઘણા ગ્રંથો બનાવ્યા, પણ છેલ્લા 350 વર્ષ પહેલા થયેલા એસો વિજયજી ઉપાધ્યાય, જોકે એ વખતે બીજા પણ ઘણા મહાત્મા પુરુષો થયા છે, વિનય વિજયજી મહારાજ સાહેબ, પદ્મ વિજયજી મહારાજ સાહેબ, આવા અનેક મહાત્મા પુરુષોએ ભગવાનની વાણી આપણા સુધી પહોંચાડવામાં ગુજરાતી ભાષામાં એનો ઉપયોગ કર્યો છે, ગુજરાતીમાં સાહિત્ય બનાવ્યું છે. જેમ વિનય વિજય મહારાજ સાહેબે શ્રીપાલ રાજાનો રાસ બનાવ્યો, લગભગ ઓળીના 90 દિવસોમાં આ રાસ વંચાતો હોય છે. નવપદની ઓળીમાં નવપદની આરાધના સમજાવનારો આ ગ્રંથ અને એના ઉપર આ દ્રષ્ટાંત. એવી રીતે વિનય વિજયજી મહારાજ સાહેબે બીજા ઘણા નાના મોટા ગ્રંથો પણ બનાવ્યા છે, પૂજાની ઘાળો બનાવી. આજે જે મંદિરોમાં પંચકલ્યાણકની 64 પ્રકારની આ બધી પૂજાઓ જે ભણાવાય છે એ છેલ્લે વીર વિજયજી મહારાજ સાહેબે બનાવી. એ મહાત્મા પુરુષોએ ગુજરાતીમાં પણ ઘણું સાહિત્ય બનાવ્યું છે. હવે એમાંથી આપણે આજે એસો વિજયજી મહારાજ સાહેબે બનાવેલા વિવેચનનો આધાર લઈને આ ગ્રંથ આપણે ભણી રહ્યા છીએ. આ ગ્રંથનું નામ છે અધ્યાત્મ સાર. છેલ્લા લગભગ 2 વર્ષથી આ ગ્રંથ આપણે ચલાવીએ છીએ. એમાં 12 અધિકાર સુધીનો પ્રબંધ પૂરો થયો છે. છેલ્લો 12મો અધિકાર જે ગઈ સાલ ચલાવેલો એ સમ્યક્ત્વનો અધિકાર હતો. સમ્યક્ત્વ શબ્દનો અર્થ એ સાચી દ્રષ્ટિ. જગતનું જે સ્વરૂપ જેમ છે તેમ સમજવું, તેમ સ્વીકારવું અને તેને અનુસરવું. હવે આપણી પાસે એટલું બધું જ્ઞાન નથી કે જગતનું બધું સ્વરૂપ આપણે સમજી શકીએ અને સમજીને હૃદયમાં ઉતારી શકીએ. એટલે કે છે કે જેને ત્રણેય કાળનું પરિપૂર્ણ જ્ઞાન છે, જેનામાં મોહના કોઈ વિકાર નથી, જે મહાત્મા પુરુષો ક્યારેય જરા પણ આડું અવળું કે જૂઠું બોલતા નથી, એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી જેને જેને મળી છે અને ભગવાનની વાણી સાંભળીને સમજીને હૃદયમાં ઉતારીને આપણા જેવા અલ્પજ્ઞ જીવો માટે ભગવાનની એ વાણીને જેને શાસ્ત્રમાં ગૂંથી છે એ વાણી આપણા માટે વધારે ઉપકાર કરનારી છે. કેમ કે ખુદ તીર્થંકર ભગવાન તો આ કાળે છે નહીં, અને જે કાળે હતા એ કાળે આપણે ક્યાંય રખડતા ઈશુ જ્ઞાની જાણે. હવે આ કાળે મહાપુણ્યોદય આપણને જૈન શાસન મળ્યું છે, જીનેશ્વર પ્રભુ મળ્યા છે, ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનારી વ્યક્તિ મળી છે, અને ભલે વ્યક્તિ મોક્ષે ગઈ છે પણ એમની કહેલી વાણી અહીંયા પણ વિદ્યમાન છે. કોઈ બી સારું કહેનારા આત્માઓ ચાલ્યા જાય છે એનું આયુષ્ય પૂરું થાય એટલે, પણ એનું કહેલું સાચું અને સારું અનંતકાળ સુધી ટકે છે. તો વિતરાગ પ્રભુની વાણી જે મહાત્મા પુરુષોએ શાસ્ત્રમાં ગૂંથી એ વાણી આપણે થોડી સાંભળીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ. ભલે ખુદ તીર્થંકર પ્રભુ નથી મળ્યા પણ એમની કરેલી લાણી મળી છે આપણને. ક્યાંય પ્રભાવના થતી હોય તો પ્રભાવના લેવા લાઈનમાં બરાબર ઉભા રહીએ. પ્રભાવના આપનારની ભૂલ થઈ જાય રહી જાય તો ચક્કરમાં પાછા આવીએ અને માગી પણ લઈએ. અહીંયા પરમાત્માની વાણીની લાણી થાય છે. હવે એમાં એક પણ દાડો આ લાણી લેવામાં ગેરહાજર ન રહેવાની ફરજ આપણી પોતાની થાય છે. હું કે કોઈ બી વક્તા આવે એ તો કહેવાના એક દલાલ છે. એમના ઘરની આ વાણી નથી, એ પુરુષો વાણીના માલિક નથી. પરમાત્માએ આપેલા શાસ્ત્રો, આપેલું તત્વજ્ઞાન જગતની સામે માત્ર પીરસવાનું કામ એ કરનારા છે. આપણી એવી થોડી ઘણી પણ પુણ્ય હજી જાગ્રત છે કે વિતરાગ પ્રભુની વાણી સાંભળવા મળે છે. જો કે ક્યાંય ઊંઘ ના આવે અને વિતરાગની વાણી ચાલતી હોય ત્યારે ઘણી વાર ઊંઘ આવી જાય છે. એનું કારણ જુદું છે. જોઈએ એવો 5 ઇન્દ્રિય વિષયોનો જેવો રસ છે, વિષય સુખોનો જેવો રસ છે, દુનિયાની રામ કપાડા મારવાનો જેટલો રસ છે એટલો રસ આ જીવને આત્મકલ્યાણનો થયો નથી. જો આત્મકલ્યાણનો આવો રસ જાગે તો આ જીવ સૌથી વહેલો આમાં જોડાય. એક પણ દિવસ આમાં પડે તો પારાવાર જીવને દુઃખ થાય. કેમ? આત્માનું સાચું હિત આમાં સમાયેલું છે. વિતરાગ પ્રભુની વાણી આપણા આત્માને વિતરાગ બનાવનારી છે એટલું પૂરેપૂરું લક્ષ્યમાં રાખો. વિતરાગ પરમાત્મામાં મોટા બે ગુણ છે. ગુણ તો અનંતતા છે, પણ મોટા બે ગુણ, એક વિતરાગતા અને બીજો ગુણ સર્વજ્ઞતા. ત્રણેય કાળનું પરિપૂર્ણ જ્ઞાન ધારણ કરનારા. એ પરિપૂર્ણ જ્ઞાન હોવાથી જુઠ્ઠું બોલવાનો કોઈ સ્કોપ નથી. જે માણસ ઓછું જાણતો હોય એ માણસ અજાણપણાના કારણે જુઠ્ઠું બોલી નાખે. જુઠ્ઠું બોલવાનો આશય ના હોય પણ જાણપણું પૂરું ના હોય એ જુઠ્ઠું બોલાઈ જાય. અને બીજું કારણ, રાગ અને દ્વેષ હોય તો જુઠ્ઠું બોલાય. જેમ આપણો છોકરો કોઈ સરકારી ખાતામાં પકડાયો હોય, કોઈ ચોરી કરી હોય ને પકડાયો ગુનાગી, હવે એને છોડાવવો જોઈએ. છોકરા ઉપરનો રાગ હોય એટલે એ જુઠ્ઠું બોલીને છોડાવવાનો પ્રયત્ન કરે. અથવા કોઈના ઉપર દ્વેષ હોય તેને વધારે સજા કેમ થાય, એટલે અંતરના દ્વેષના કારણે આજે જુઠ્ઠું બોલે. હવે આ બધી વાત હું ભલે કહું તો છું, પછી બધાને અનુભવ સિદ્ધ વાત છે. જેને જેનો રાગ, એનો બચાવ કરવામાં જુઠ્ઠું બોલે. જેને જેના ઉપરની કડવાશ દ્વેષ, એને વધારે શિક્ષા કેમ થાય એ માટે પણ જીવ જુઠ્ઠું બોલે. વિતરાગ પરમાત્મામાં નથી રાગ નથી દ્વેષ, એટલે જુઠ્ઠા બોલવાના કોઈ કારણો નથી. એટલે વિતરાગ પરમાત્માની વાણી 100% સોના જેવી છે. આપણને કદાચ ના સમજાય એમ બને, પણ એમની વાણીમાં ક્યાંય અસત્યાંશ નથી. એ જ વાણી જે સંસ્કૃત પ્રાકૃતમાં ગૂંથાણી, એને આ વચ્ચેના મુનિવરોએ, કોઈએ ગુજરાતીમાં, કોઈએ હિન્દીમાં, કોઈ બીજી ભાષામાં રૂપાંતર કરીને આપણા સુધી આવા ગ્રંથો લાવીને મૂક્યા છે. એટલે વાણી કહેનારા તીર્થંકર પુરુષોનો તો આપણા ઉપર ઉપકાર છે જ, પણ આપણા સુધી લાવીને મૂકનાર બોલો વચ્ચેના મહાત્મા પુરુષોનો પણ આપણા ઉપર ઘણો ઉપકાર છે. જો વચ્ચેના આચાર્યો ના થયા હોત ને આ ભાષાંતરો ના થયા હોત તો સંસ્કૃત પ્રાકૃત ભાષાની બુક જોઈને આપણે તાળું મારી દે, આ કામ આપણું નહીં. એટલે પરમાત્માની વાણીથી આપણે હાવ વંચિત રહ્યા હોત. એટલે આ મહાત્મા પુરુષોનો જેટલો ઉપકાર માનીએ તો એટલો ઓછો છે. આ કાળમાં આપણે આગમ કંઈ ભણી શકીએ એમ છીએ નહીં. એટલો ભાષા જાણતા નથી, પાછું એટલો ઊંડો અભ્યાસ નથી, એટલા સમજાવનારા મહાત્માઓનો યોગ નથી. એટલે ભગવાનની વાણી જેમણે ભાષાંતર કરીને આપણે પીરસી છે, એમને ધ્યાનપૂર્વક સાંભળીએ, સમજીએ અને ભણીએ તો પણ આપણા આત્મામાં કંઈક આ સંસ્કારો આવે આ સંસ્કારો કંઈ ટકી શકે. એટલે જ્યારે જ્યારે કમાવાનું કામ પૂરું થઈ જાય અને દિવસમાં જેટલો ટાઈમ બાકી રહે, બહેનોને ઘરનું કામ પૂરું થઈ જાય અને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે શક્ય બને ત્યાં સુધી સારા ગ્રંથોનો અભ્યાસ કરવો. સૌથી સારામાં સારો ઉપાય આ છે. તમને સમજાય એવા, તમને રસ પડે એવા ગ્રંથોનો પણ વાંચન ચાલુ રાખો. એને અનુસરીને આપણે છેલ્લા 2 વર્ષથી આ ગ્રંથનું અધ્યાત્મસારનું અધ્યયન ચાલુ કર્યું છે. એમાં 12 અધિકાર સુધીની વાત થઈ હતી, 13મા અધિકારથી ચાલુ કરીએ છીએ. એની પહેલા છેલ્લો 12મો અધિકાર જે થયેલો એ તમે કદાચ ઘણો ટાઈમ ગયો એટલે ભૂલી ગયા છો, એટલે યાદ કરાવવાની મારી ફરજ છે, એટલે યાદ કરાવું છું. 12મો અધિકાર સમ્યક્ત્વનો અધિકાર. આજે 13મો અધિકાર જે ચાલુ થશે એ મિથ્યાત્વ ત્યાગનો અધિકાર. 12મા સમ્યક્ત્વ અધિકારમાં એવું આવ્યું હતું કે વિતરાગ પ્રભુનું આ શાસન, એમની આ આજ્ઞા, એમનું આ શાસ્ત્ર આપણને મહાન પુણ્યોદય મળ્યું છે, અને એમાં તમે જેમ જેમ થોડા ઊંડા ઉતરો, ટાઈમ કાઢીને થોડો અભ્યાસ કરો તો તત્વવાણી એવી છે કે ક્યાંય આગળ પાછળ કોઈ વિરોધ દેખાય નહીં, વિરોધ છે નહીં, સંપૂર્ણ સત્યતા વાળી વાણી છે. આપણને અભ્યાસ ન હોય એટલે આપણે ઉપર છેલ્લું અડધું સાંભળીએ એટલે ન બેસે એવું બને. બાકી એટલું બધું ચિંતન મનન કરીને એમણે કહેલું છે. જોકે એમને તો હથેળીમાં રહેલા પાણીની જેમ બધું સાક્ષાત દેખાય છે. ચિંતન મનન કરવાનું પણ કામ આપણે કરવાનું હોય છે. એ ચિંતન મનન કરી નથી બોલતા, સાક્ષાત દેખે છે એમ બોલે છે. અને એનો વધારે આસ્વાદ તો આવે કે આપણે હોંશપૂર્વક, ઉત્સાહપૂર્વક એમના કહેલા ગ્રંથોનો થોડોક અભ્યાસ કરીએ. તો 12 મહિને કોઈ કોઈ પંડિતજી આવે ત્યારે ચોપડી ખોલીએ, બાકીના દિવસોમાં તો ચોપડી તાળું મારેલી જ હોય. હવે આસ્વાદ કેવી રીતે આવે? તો જેમ આપણે આજીવિકા માટે રોજ સર્વિસે જઈએ, નોકરી કરીએ, ધંધો કરીએ, કામ કરીએ, એમાં એકે દિવસ ના પાડીએ. સરકારી રાજા આવતી હોય એટલે પાડવી પડે ને પાડીએ. એમાં જો જવાતું હોય તો જઈએ, ખોલાતું હોય તો ખોલીએ. અમારે હિન્દુસ્તાનમાં એવું છે કે રજાના દિવસે પણ 12 વાગ્યા પછી લોકો દુકાન ખોલી નાખે. પોલીસ ફરતી પૂરતી સવારે આવે, હવે બધું બંધ હોય, પોલીસ ઘરે જાય એટલે લોકો ખોલી નાખે. ધંધાનો રસ છે તો એ ધંધા જે મળેલો જે પૈસો જરૂર જીવન જીવવાનું સાધન છે, પણ આ ભાવ પૂરતું સાધન છે. ભવાંતરમાં એમાંનું એક દમડી જેટલું પણ કામ આવતું નથી. એનો જેટલો મોહ છોડીએ એટલું કામ આવે, મોહ કરીએ એટલું કામ નથી આવતું. આ વાત લગભગ બધા આપણે જાણીએ છીએ. એટલે જેમ રજાના દિવસે પણ સમય કાઢીને દુકાન ખોલીએ, ધંધો કરીએ, 5 પૈસા કેમ મળે એનું ધ્યાન આપીએ, તો એની જેમ આત્માનું કલ્યાણ કેમ થાય એનું લક્ષ્ય રાખીને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઉત્તમ ગ્રંથોનો શક્ય બને એટલો અભ્યાસ કરો. બીજા બધા જીવો કરતા આપણો જીવન, આપણો જન્મ ઘણો ઊંચો છે. પેલો પાંચેય ઇન્દ્રિયો પરિપૂર્ણ મળી છે, શરીર પણ બહુ સારું મળ્યું છે. આવા જ્ઞાનના સાધનોનો સંયોગ પણ સારો મળ્યો છે. શેના માનું? કૂતરા બિલાડાના ભાવમાં આપણે ક્યાંય રખડતા હોય? એને બદલે સુખી ભલે અબજોપજી હોઈએ કે ના હોઈએ, પણ દુઃખી નથી, નિરોગી શરીર છે. તો આવી તંદુરસ્તીવાળા જીવનમાં શક્ય બને એટલું આ વિતરાગ પ્રભુનું મળેલું શાસન એનો સદુપયોગ કરવા આપણે વિચાર કરવો જોઈએ. આંખ મીચાયા પછી 84 લાખ યોનિમાં આ જીવ ક્યાં ભટકશે, કેટલા ભવો કરશે અને એવા ભવોમાં રખડશે કે આટલું ઊંચે આવવું જ મુશ્કેલ થશે. આવું પણ બને છે. તમારી આંખ સામે જ બોલો આપણો આ જીવ એકિંદીના ભાવમાં જતો રહે મરીને, તો પછી પંચિંદીમાં આવું કેટલું મુશ્કેલ. બોલો કરોડપતિ માણસ કોઈ ધંધામાં સત્તા બજારમાં કરોડો નુકસાન કરી ભિખારી થઈ જાય તો ફરી એને પૈસાદાર થતા કેટલી વાર લાગે? એક આ દ્રષ્ટાંત છે. એમ આપણે સંઘની પંચિંદીનો ભાવ પામ્યા, આર્ય દેશ પામ્યા, જૈન ધર્મ પામ્યા, નિરોગી શરીર પામ્યા, પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ પામ્યા અને આધ્યાત્મિક પુરુષોના શાસ્ત્રો પામ્યા, બાકી શું રહ્યું? લખો માત્ર આપણે પોતે આપણો પ્રમાદ છોડીને બોલો આમાં ઝુકાવવાનું જ બાકી રહ્યું. સમજાય છે? અને તે 24 કલાક ઝુકાવવાની વાત હું તમને નથી કહેતો, કારણ કે આપણે શ્રાવક શ્રાવિકા છીએ, સાધુ નથી. સાધુ હોય તો 24 કલાક આનું રટન હોય, એને ન આજીવિકાનો પ્રશ્ન હોય, ન રસોડાનો વ્યવહાર હોય. આપણે ત્યાં શ્રાવકોમાં અર્થનો વ્યવહાર અને બહેનોમાં ઘરનો વ્યવહાર જોડાયેલો છે, એટલે આપણે બે વ્યવહાર કરતા કાવતા વધારાનો સમય મળે ત્યારે બહુ ટીવી ન જોતા આવા ગ્રંથો જોઈએ તો આપણું આત્મકલ્યાણ થાય. આ મહાપુરુષોએ હજારો ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી 100 રૂપિયા આવા ગ્રંથો બનાવ્યા છે, એટલે તેનું નામ પડ્યું અધ્યાત્મ સાર. ગ્રંથો વાંચીએ ને તો આ જીવને કંઈક ને કંઈક બોલો વૈરાગ્યની વૃદ્ધિ થાય, પણ વાંચીએ તો થાય. હું વાંચું તમને વૈરાગ્ય થાય એવું બનતું નથી. એવું બનતું હોય તો આપણે એમ કરત તો કમસે કમ 5-25 પાના રોજ વાંચવાનો આગ્રહ રાખો એવી મારી તમને ભલામણ છે. આ દેશમાં સાધુ સંતોનો બહુ યોગ ઓછો છે, એટલે અભ્યાસ વગર વૈરાગ્ય ટકવો ઘણો મુશ્કેલ છે. અને વૈરાગ્ય વિના આત્માનું કલ્યાણ થવું મુશ્કેલ છે. હવે એમાંથી આપણે આજે 13મા અધિકારની શરૂઆત કરીએ છીએ. 13મા અધિકારનું નામ છે મિથ્યાત્વ ત્યાગાષ્ટક. મિથ્યાત્વ એટલે અવળી બુદ્ધિ. વિતરાગ પરમાત્માએ જે કંઈ કહ્યું છે એ વાત સાંભળવા સમજવા મળે નહીં, એટલે મનગમતી આડાવળી વાત જીવ માની લે, અસાગ્રહી થઈ જાય અને પછી અસાગ્રહ છોડે નહીં. આપણને તો તીર્થંકર પુરુષોનું શાસન મળ્યું છે, પણ હવે એમાં અભ્યાસ ના હોય એટલે કોઈ પણ એક વક્તા આવે એની વાત સાંભળી એટલે આપણે એમાં ઘણી વાર અંજાઈ છીએ. કોઈક મિથ્યાથી આવે અને મિથ્યા પરૂપણા કરે તો આપણી પાસે અભ્યાસ નહીં હોવાથી આપણે એમાં જોડાઈ છીએ. એટલે સાચી વિતરાગની વાણી મળવી અને એને પકડવી અને એમાં અભ્યાસી થવું બહુ પુણ્યોદય હોય તો થાય. એટલે થોડો અભ્યાસ કરજો અને ભણજો. બીજું આ દેશમાં આપણાથી થાય એવું છે નહીં, કારણ કે યથાર્થ સાચા સાધુ સંતો અહીંયા વિચરતા નથી. હવે એમાં પહેલું મિથ્યાત્વ ત્યાગ અષ્ટક, અવળી બુદ્ધિનો ત્યાગ. મિથ્યાત્વનો શું થાય? અવળી બુદ્ધિનો ત્યાગ. જો શ્લોક પહેલો બોલું છું, મિથ્યાત્વ ત્યાગ તો અશુદ્ધમ સમ્યક્ત્વ જાય તે અંગિનામ અત્તસત્પરિહારાય યતિ તબ્યમ મહાત્મનામ. મિથ્યાત્વ ત્યાગ તો, મિથ્યાત્વનો ત્યાગ કરવાથી શુદ્ધમ સમ્યક્ત્વ જાય તે અંગિનામ. શુદ્ધ એવું સમ્યક્ત્વ જીવોને પ્રગટ થાય છે. આમે સમજાય એવું છે કે અવળી બુદ્ધિ જે મગજમાં બેઠેલી છે અનાદિકાલની, એને જો છોડી દઈએ, બોલો એનો ત્યાગ કરીએ, તો મહાપુરુષોની વાણી આપણા અહીંયામાં આવે. પણ મહાપુરુષોની સામે આપણે આપણા અહીંયામાં બેઠેલી વાણીથી પ્રતિકાર જ કરીએ, દલીલો જ કરીએ અને મહાત્મા પુરુષોની વાણીને ઉડાવવાની જ વાત કરીએ તો સાચું તત્વ આપણા હાથમાં બોલો આવે નહીં. એટલે મિથ્યાત્વનો આજીવ ત્યાગ કરે તો જ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. સેજે પણ આપણા અહીંયામાં ધારો ઝેર આવેલું હોય, એ ઝેર ગમી દઈએ તો જ નિરોગી બનીએ. આ ઝેર આજનું નથી, અનાદિ કાળનું છે, એટલે જામેલું છે. હવે જામેલું મિથ્યાત્વ એને કાઢવું હોય ને તો મહેનત પણ એટલી વધારે કરવી પડે. 5-25 દાડાથી શરીરમાં મળ જામ્યા હોય, મળ તો મળ કાઢવા પણ પેલો કેટલાય ઔષધ લેવા પડે. 2-5-10 દાડા જુદા જુદા ઔષધ લઈએ તો પેટ ચોખ્ખું થાય. તો આ 2-5 દાડાનો મેલ નથી, અનાદિ કાળનો આ મેલ છે. કારણ આ જીવ એકિનીના ભાવમાં, વિકલિનીના ભાવમાં અને પંચિનીના ભાવમાં પણ અન્ય ધર્મીઓના યોગમાં ફરતો આવ્યો છે ને, અને દરેકના સંપર્કથી મિથ્યાત્વના સંસ્કાર સાથે જ છે અને ગાઢ થયેલા છે. તો મળની જેમ ગાઢ થયેલા સંસ્કારોને કાઢવા મહેનત પણ એટલી ડબલ કરવી પડે. આપણે મહેનત કરવી છે ઓછી અને કેવું જ મને ભગવાન તું તારી દે, તો આ ભગવાન પણ હાવ એવા મૂર્ખા નથી કે બિલકુલ મહેનત વગેરે મને ઉપર ઉપર મૂકી દે. જોકે વિચરાક પરમાત્મા પણ કેવળ તત્વો સમજાવનારા છે, કરતા નથી, જ્ઞાન આપનારા છે, દિશા બતાવનારા છે, રસ્તો બતાવવો એવું એમને પુણ્ય કર્મ બાંધ્યું છે, જેને તીર્થંકર નામ કર્મ કહેવાય. એના ઉદયથી સંસાર તરવાનો માર્ગ બતાવનારા છે, પણ બનાવનારા નથી. હવે એ માર્ગે ચાલવાનું કામ તો આપણે જ કરવું પડે. હવે આપણે એમાં એકદમ ઉદાસીન છીએ. એ રતિભાર પણ એ બાજુ જવાનો ચાલવાનો આ જીવ પ્રયત્ન કરતો નથી, તો હવે આ સંસાર એમ કેમ કરાય? આ ભગવાનની આપણે સેવા પૂજા કે પરમાત્માની ભક્તિ જે કરીએ એ બધું પછીની વાત છે. ત્યારે તો એમણે માર્ગ સારો બતાવ્યો, એ માર્ગનો અભ્યાસ કરીએ, માર્ગને ઓળખીએ, જીવનમાં માર્ગ લાવીએ, અને સાચો તરવાનો માર્ગ હાથમાં આવે એટલે માર્ગ બતાવનારા ઉપર અવભાવ થાય. કોઈ વેપારીને તો કોઈ માલ લેવા જઈએ આપણે કોઈ બી, અને એને આપણા ઉપર લાગણી રાખીને સારો માલ બતાવ્યો, સારો માલ આપ્યો અને બહુ ઓછા ભાવમાં આપ્યો, વ્યાજબી ભાવમાં, એ માલ મળે પછી આપણે વેપારી ઉપર અવભાવ થાય કે હું 10 ઠેકાણે ફર્યો પણ તમારા જેવો માલ મને કોઈએ આપ્યો નહીં અને કોઈએ બતાવી 4 ગણા ભાવ કીધા. તમે બહુ સારો સાચો ઉત્તમ માલ બતાવ્યો અને બહુ વ્યાજબી ભાવે આપ્યો, એટલે માલ મળે, બોલો જરા, અને યોગ્ય ભાવમાં મળે તો આપનારા ઉપર શું થાય? ઓ વાહ, તમે વિચરાક પ્રભુએ આ માલ આપ્યો છે એને તો ઓળખીએ, જાણીએ, ભણીએ તો એમના ઉપર સાચો અવભાવ આવે. કે કેટલી ઊંચી વાણી આપણને બતાવી છે. બાકી તો આપણે જે કુળમાં જન્મ્યા એ કુળના સંસ્કારથી એની પૂજા સેવા દર્શન કરીને ભાગી જઈએ. એમાં પણ જ્ઞાન દશા બરાબર નહીં હોવાથી ભગવાનની પાસે મને એક જ વાત કરીએ, મારો સંસાર લીલો છમરાટ છે, બોલો ફરીથી, કોઈ તકલીફ ના પડે. એ સંસારની આપત્તિઓ ટાળવા અને સંપત્તિઓ મેળવવા, સંપત્તિઓના ત્યાગીને એમાં જોડીએ. મારી વાત સમજાય છે? કેટલું કેટલું આપણું અજ્ઞાન દશા છે, સાચી વાત નથી જાણતા, એના કારણે વિચાર પ્રભુને આપણા સંસારના રાગની પુષ્ટિમાં જોડીએ. ભગવાનની વાત આ જ છે કે તારા કરેલા પુણ્ય અને પાપ પ્રમાણે તેને સંસારનું દુઃખે આવવાનું છે અને સુખે આવવાનું છે, પણ બેમાંથી એકે તારું સ્વરૂપ નથી, મારે તું એમાં આસક્ત ન બન અને એનાથી ઉદાસીન બન. સુખ મળે તો પણ જવાવાળું છે, દુઃખ મળે જવાવાળું છે, અને એ ન જાય તો એ હોતે છતાં તારે જવાનું છે. ફરી બોલું ખરું નહીં? ફરી બોલું, પુણ્યથી મળેલું સુખ પણ એક દશકા પછી જતું રહે છે, પાપના ઉદયથી આવેલું દુઃખ પણ જતું રહે છે, અને કદાચ બાપ દાદાની લીલીછમ પેઢી હોય એ વર્ષો સુધી સુખ દુઃખ રહે તો એ હોતે છતાં તારે જવાનું છે. એ તારો અને સુખનો, તારો અને સંસાર દુઃખનો મિલન કાયમ છે જ નહીં, તો જે કાયમી મિલન નથી એની સાથે આટલો બધો અંજાયેલો શું કામ રહે છે? આત્માના ગુણોની સાથે મિલન કર કે જે મિલન થયા પછી ક્યારે વિયોગ થતો નથી. ફરી ક્યારે જે જીવોએ કેવળ જ્ઞાન મેળવ્યું એ જીવોનું કેવળ જ્ઞાન એમનાથી ક્યારે છૂટવું પડે કહો? ક્યાંય નહીં. આપણે જે પૈસો મેળવ્યો હોય એ મરીએ તો નહીં, જીવતા જીવતા જતો રહે. આવું બને કે ના બને કહો? તો જે જવા વાળું છે, વિનાશ વાળું છે, એમાં આટલી બધી આસક્તિ, મમતા અને પ્રયત્ન કરે છે, તો જે કાયમ રહેવા વાળું છે, જવા વાળું નથી, એને કેમ તું ઓળખતો નથી? એમ આપણને મહાપુરુષો સમજાવે છે. એમની ફરજ સમજાવવાની, સમજવું ન સમજવું એ બધું આપણી હાથ છે. ખુદ વિતરાગ પ્રભુ મળ્યા તોય નહીં સમજનારા જીવો હતા, અને આ વિતરાગની વાણી મળી તોય ન સમજનારા જીવો હોય છે, અને સમજનારા જીવો પણ હતા. જેમાં નંબર લગાડવો હોય બોલે એમાં લાગી શકે. એટલે આપણને આ સમજાવે છે કે આત્માનું અકલ્યાણ થાય, જન્મ મરણની પરંપરા વધે અને આ જીવ સંસાર સાગરમાં ડૂબે, આવી જે દ્રષ્ટિ, આવી જે વર્તણૂક, આવી મનની માન્યતાઓ, આ બધું મિથ્યાત્વ કહેવાય. શું કહેવાય? મિથ્યાત્વ. જ્યાંથી આપણો સંસાર પૂરો વધે, ભવ ભ્રમણા વધે. આ જન્મ તો ભવ ભ્રમણા ટાળવા માટેનો છે. હવે જે ભવ આપણે કમાવા માટે મળ્યો હોય તો એ ભાવમાં સત્તાના રસ્તે ચડી અને પૈસા ગુમાવી દઈએ તો એ સારું કહેવાય ખરું? તો જે આ પાંચ ઇન્દ્રિયો, શરીર, બુદ્ધિ અને નિરોગીપણું આત્માના કલ્યાણ માટે મળ્યું છે, એ બધી સામગ્રી કેવળ ભોગ વિલાસમાં પાપ બંધમાં જ નાખીએ અને સંસાર વધારીએ તો આપણે ડાયા કહેવાઈએ કે ગાંડા કહેવાઈએ? સમજી લો. આમ કોઈ ગાંડા કહે તો ચીડાઈ જઈશું, તો વર્તણૂક આપણી આવી જ છે. જે આપણને સંપત્તિ સંસાર તરવા મળી છે, મિથ્યાત્વનો ત્યાગ કરવા મળી છે, એ સંપત્તિ આપણે મિથ્યાત્વની પુષ્ટિમાં જોડીએ તો આત્માનું કલ્યાણ કેમ થાય? એટલે મહાપુરુષો આવા ગ્રંથો બનાવે છે અને રાજદાડો આમાં રચ્યા પચ્યા રહે છે. આપણી પણ દ્રષ્ટિ એકવાર થોડી બદલાયને તો એ બદલાયેલા રસ્તા ઉપર સડસડાટ દોડે. ટ્રેન એકવાર આમ જ્યાં વાળી હોય ત્યાં વળી જાય ને, પછી પાટા ઉપર દોડે. એમ આપણી દ્રષ્ટિ આ મારું, આ મારું, ઘર મારું, ધન મારું, ઇજ્જત મારી, એમ જ મારાપણાની બુદ્ધિ છે જે કાયમ રહેવાવાળી છે જ નહીં, અને રહે તો પણ એની સાથે આપણે કાયમ રહેવાનું નથી, આપણા સો વર્ષ પૂરા થઈ જવાના છે. તો જે સંસાર ચલાવવાનું સાધન માત્ર છે એમાં આટલી મમતા કરી આખો ભાવ એમાં ડૂબાડી દેવો, આ ઉત્તમ પુરુષનું કર્તવ્ય નથી. આનું નામ જ મિથ્યાત્વ. આ મિથ્યાત્વનું ત્યાગાષ્ટક ચાલે છે તે, એટલે હું એના ઉપર ભાર આપું. કદાચ આપણી પાસે પાંચ પૈસાની સગવડ સારી હોય, બોલો સાહેબ, તો અમદાવાદથી મુંબઈ જવું હોય તો ફર્સ્ટ ક્લાસમાં જઈએ, બોલો, એર કન્ડિશન ડબ્બામાં જઈએ, બધી સાધન સામગ્રી જે ટ્રેનવાળા આપે પ્લેનો એનો ઉપયોગ કરીએ તો જ અમારે આમ જોઈને આરામથી બેસીએ, ઊંઘવાની સીધું ઊંઘી જઈએ. પણ એવી મમતા કરીએ ખરા કે સ્ટેશન આવે તો ઉતરીએ ના. ઘરે આવું એર કન્ડિશન ના હોય, અહીંયા હોય, એવી મમતા કરીએ ખરા. જે ના ઉતરી પેલા ટ્રેનના અધિકારીઓ આવીને આપણે મારીને ઉતારે, વાત બરાબર નહીં? તો પુણ્યના ઉદયથી આ ટ્રેનની જેમ જે કંઈ સુખ સામગ્રી મળી હોય તો ભલે લેર કરો, ઊંઘી જાઓ, પણ સમજો કે આ બધું પુણ્યથી મળેલું છે. સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું છે, એટલે ક્યાંય અંજાવાનું નહીં. આટલી વાત જો સમજાઈ જાય તો અધ્યાત્મ સાર ભણાયો લેખે લાગ્યા. આ જે જે મહાપુરુષો કલ્યાણ પામી ગયા એ પણ પુરુષો ભિખારી નહોતા, રાજકુળમાં જન્મેલા લોકો છે બધા. ઘણા તો શિવપાલ મહારાજા કહેવાય ને, બોલો. કલિકાળ સ્વરૂપને હેમચંદ્રાચાર્ય મહારાજના વખતમાં કુમારપાળ મહારાજા, સિદ્ધરાજ મહારાજા, આમ તમે જો બધા રાજા મહારાજાનું નામ આવે છે. એ સુખી ઘરમાં જન્મેલા, દુઃખી નહોતા. આ બધા જીવો તત્વ સમજતા થયા, બોલો, અને ભોગ સામગ્રીમાં હોવા છતાં એનાથી અનાસક્ત રહ્યા. અને એની અપેક્ષાએ આપણી પાસે તો અંશ માત્ર છે, બોલો, પણ આસક્તિ એનાથી 10 ગણી છે. બોલું ભરજી, હા બોલો. એટલે આપણું કલ્યાણ જલ્દી થતું નથી. એ મહાપુરુષો આપણને આ વાત સમજાવે છે કે થોડું તત્વ સમજો, ભણો, અભ્યાસ કરો, ભલે સંસારમાં હો, સંસાર ભલે છોડ્યો ના હોય, પણ સંસારની એક પણ સામગ્રી તમારી છે નહીં, તમારી સાથે આવી નથી, તો તમારી સાથે આવવાની નથી, અને તમે ડૂબી ના જાઓ. ફર્સ્ટ ક્લાસનો ટ્રેનનો ડબ્બો મળ્યો હોય એટલે ઊંઘી જાઓ, પણ ચોટી ના જાઓ કે સ્ટેશન આવે તો નહીં ઉતરો. આવી વાત મહાપુરુષો સમજાવે છે, એમાં આપણી કોઈ બુદ્ધિ ચાલે એમ નથી. તો એ 6 સ્થાન સમજાવે છે આપણને. કેટલા સ્થાન? આપણે પણ 6 સ્થાન અનાદિકાદી સમજેલા છીએ, છતાંય આપણે સમજાવે છે. કેમ? આપણે ઊંધા સમજેલા છીએ એ આપણે સવળા સમજાવે છે. આપણે જે ઊંધા સમજેલા છીએ એને મિથ્યાત્વના 6 સ્થાન કહેવાય. કોના? અને એ જે સમજાવે છે એની ઉલટા, એ સમ્યક્ત્વના 6 સ્થાન. તો પેલા હું તમને મિથ્યાત્વના 6 સ્થાન સમજાવું છું જે આ જીવનમાંથી કાઢવા જેવા છે. કોઈ બી આ નાનું બાળક હોય તો એને પેલા નવરાવીને સહી ચોખ્ખું કરે, સહી ચોખ્ખું કરી લૂસે, પછી એને શરીર પાવડર બાવડર છાંટીને સુશોભિત કરે, કે પેલા સુશોભિત કરીને પછી નવરાવે? બોલો, પેલો મેલ કાઢવાનો અને પછી સુશોભિત કરવાનું. તો આ મિથ્યાત્વ અંદર પડ્યું છે એને કાઢવાનું કામ પહેલું, સમ્યક્ત્વને લાવવાનું કામ પછી. તો મિથ્યાત્વના પણ 6 સ્થાન છે, બોલો, સમ્યક્ત્વના પણ 6 સ્થાન છે. તો 6 સ્થાનના નામ હું બોલું છું, બીજી ગાથામાં આવે છે. જો નાસ્તિ નિત્યો ન કરતા ચ ન ભોગતાત્મ ન નિવૃત્તિ રૂપાયશ્ચ નિત્યાઉર મિથ્યાત્વસ્ય પદાની સત. કાથા બીજી, એ બીજી કાથાની છેલ્લી લીટી, મિથ્યાત્વસ્ય પદાની સત. મિથ્યાત્વ ના 6 પદો છે. કેટલા પદો ભાઈ? 1st પદ નાસ્તી, આત્મા જેવું કોઈ તત્વ જ નથી આવું માનવું. ઘણા લોકો એવું સમજે છે કે જેમ આપણે દૂધ અને મેળવા ભેગું કરીએ એટલે બેના યોગે દહીં બની જાય, એમ પુરુષનો અંશ અને સ્ત્રીનો અંશ બે ભેગો થાય એટલે જીવ બની જાય. બાકી જીવ જેવું કોઈ તત્વ છે જ નહીં. પરભવથી જીવ આવે ને જીવ બીજા ભાવમાં જાય આવું તત્વ છે જ નહીં. માત્ર પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ પાંચ ભૂતો ભેગા થાય, બોલો યાર, એમાં ચેતના પ્રગટ થાય. એમાંથી એકાદું ભૂત બે ભૂત ઓછા થઈ જાય એ ચેતના બુઝાઈ જાય. આત્મા જેવું કોઈ તત્વ છે નહીં. પ્રભવથી મરી નહીં આવતું નથી, અહીંથી મરી પ્રભવમાં જતું નથી. આવી માન્યતા કેટલાક દર્શનકારો રાખે છે. એનું નામ છે ચારવાક દર્શન. નામ તમે સાંભળ્યું હોય તો. એનું બીજું નામ છે નાસ્તિક દર્શન. નાસ્તિક એટલે આત્મા નથી એમ માનનારું. સમજાય છે? આત્મા જેવું કોઈ તત્વ છે નહીં. પાંચ વસ્તુઓ ભેગી થાય એટલે ચેતના પ્રગટ થાય. એમાંથી એક બે વસ્તુ ખૂટવી પડે એટલે ચેતના પૂરી થઈ જાય. જેમ તેલ, દીવે, કોળિયું, દીવાસળી અને અનુકૂળ પવન, આ ચાર પાંચ વસ્તુ ભેગી કરો એટલે દીવો પ્રગટ થાય. હવે જયારે દીવો પ્રગટ થયો ત્યારે તમને કોઈ પૂછકા, દીવો ક્યાંથી આવ્યો? આકાશમાંથી આવ્યો? પાતાળમાંથી આવ્યો? બોલ જા જવાબ છે ભાઈ? નહીં, નહોતો ને થયો. બોલો જા. અને એવામાં દિવેટ બળી ગઈ, પવન વધારે આવ્યો, અથવા તેલ ખૂટી પડ્યું, અથવા કોળિયું ભાગી ગયું, કોઈ એકાદ અંગ પણ ઓછું થઈ જાય, બોલો જા, દીવો બુઝાઈ જાય. પછી બુઝાયેલો દીવો ક્યાં ગયો? કુવામાં ગયો? ખાતાળમાં ગયો? પૂરો થયો? બોલો. એની જેમ આ દાખલો આપું છું. આત્મા જેવું કોઈ તત્વ છે નહીં. એનો શ્વાસ, શરીર કંઈ પૂરું થાય એટલે આત્મા અહીંયા સમાપ્ત થઈ ગયો. મરીને બીજા ભાવમાં જતો નથી, બીજા ભાવથી આત્મા શરીરમાં આવતો નથી. આવું કેટલાક નાસ્તિક દર્શનકારો માને છે. તમે પછી એમાં લપટી નહીં જતા પાછા. આ તો કેટલાક માને છે એમ સમજાવું છું. કારણ પેલા સ્થાન કોના છે? મિથ્યા છે. અને તમારી કંપનીમાં પણ મિત્ર કંપની હોય ને એમાં કોઈક આવું માથાનું મરી જાય કે ધર્મ ધર્મની શું વાત કરો છો? આત્મા દેખાડો તો ખરો. હા, આવા કંપની મળે બી ખરી જેના મગજમાં આવા સંસ્કાર વધારે ભર્યા હોય. એ કે ને કે આત્મા આત્મા કહ્યું, બતાવો તો ક્યાં આત્મા છે? નથી એમને આવતો જોયો, બોલો, નથી જતો જોયો. કોઈ માણસ મરી જાય ત્યારે હાથ વધારે ત્યારે ભાઈ ઉભારો તો એ જતો આત્મા દેખાતો નથી, તો આત્મા છે ની શું ખાતરી? આ પહેલું મિથ્યાત્વનું સ્થાન. શું નામ? આત્મા નથી. આવું કોણ માને છે? ચારવાક દર્શન, જેને નાસ્તિક દર્શન કહેવામાં આવે. હવે એનાથી થોડાક આગળ ચાલીએ. કેટલાક દર્શનો આત્મા છે એમ માને છે, નાનાથી આડા આઘાતવા, પણ આત્મા કેવો છે? ક્ષણિક છે, ક્ષણે ક્ષણે બદલાય છે. એક ક્ષણમાં જે આત્મા છે એ બીજા ક્ષણમાં નથી, બીજા ક્ષણમાં છે, બોલો, ત્રીજા સમાન નથી. આપણે જયારે માતાની કુક્ષીથી જન્મ્યા ત્યારે આપણું શરીર નાનું, બુદ્ધિ થોડી, બોલો વિકાસ થોડો, ખરું કે નહીં? એની અપેક્ષાએ આજે શરીર મોટું, બુદ્ધિ મોટી, એની અપેક્ષાઓ અને વિકાસ વધારે. હવે કોઈ પૂછે કે પેલા અલ્પ બુદ્ધિ હતી ને આજે આટલી બુદ્ધિ વધી ગઈ, પેલી લંબાઈ એક ફૂટની હતી ને આજે 5-7 ફૂટની લંબાઈ થઈ ગઈ, બોલો આપણે આટલું બધું ક્યારે વધારો થયો? આટલો બધો આ જીવમાં વધારો ક્યારે થયો? ક્ષણે ક્ષણે થોડું બોલો વધ્યું તો થયું ને, હા કે ના? જન્મ્યા એ સ્થિતિ ને આજની સ્થિતિ, આ બે માં જે ડિફરન્સ છે એ કયા મૂર્તિ થયો? એ ફૂટના સહી માંથી 6 ફૂટનો સહી કયા દિવસે થયું? કઈ તો કહો, ક્ષણે ક્ષણે થયો. એનો જીવ ક્ષણે ક્ષણે બદલાય છે, એમ બેડી દીધી લોકો. એટલે આત્મા છે ખરો પણ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે બદલાય છે. એક ક્ષણ પહેલાનો છે, બીજા ક્ષણે નથી, બીજા ક્ષણે છે, ત્રીજા ક્ષણે નથી, ત્રીજા ક્ષણે, ચોથા ક્ષણે નથી. આવું કોણ માને છે? બૌદ્ધ દર્શન. આપણે પણ આત્માને ક્ષણિક માનીએ છીએ જૈન દર્શનમાં, પણ એકાંતે ક્ષણિક નથી માનતા. પર્યાયની અપેક્ષા એ ક્ષણિક, ફરી બોલો, દ્રવ્યની અપેક્ષા એ નિત્ય. હા, આ દ્રવ્ય અનાદિકાળથી છે, બોલો, અને અનંતકાળ આવું આવું રહેવાનું છે. દ્રવ્યથી નિત્ય, પણ પર્યાયથી ક્ષણે ક્ષણે બદલાતું, સમજો? એટલે નિત્ય નિત્ય માનવા વાળા છે.
સવારના ખાધું હોય તો સાંજના કોને આપીએ?
એટલે પર્યાયથી બદલાય છે. પણ સવારે જેને ખાધું હોય તો એની જ ભૂખ મટે છે, બીજાની ભૂખ નથી મળતી. એટલે દ્રવ્ય તેનું તે છે. એમ મેં ખાધું હોય તમારી ભૂખ મટે કે તમે ખાધું મારી ભૂખ મળે, એવું નથી બનતું. એટલે કથનચિત નિત્ય છે, બોલો, કથનચિત અનિત્ય છે. હવે એને બદલે એકલું અનિત્ય માને, એટલું ક્ષણિક અનિત્ય માને, એ બહુ દર્શની વાત છે. એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં અને માન્યું એટલે મિથ્યાત્વનું સ્થાન થયું. આપણે કોઈને આપણે 500 રૂપિયા ઉચિત આપ્યા ને 15 પછી લેવા જઈએ, બોલો, પેલું કે લેનાર કોણ ને દેનાર કોણ? ક્ષણે ક્ષણે આત્મા બદલાઈ ગયા, લેનાર તેની પાસે જાઓ. અહીં તો હું 15 જીવવામાં આયા ગયા, મારી પાસે કેમ આવ્યા છો? સમજે? હે, શું કહી ગયા? હા, એ વાત સમજી. પુનર્જન્મ માને પણ વસ્તુ ક્ષણિક છે, એની પરંપરામાં જે નવો જીવ આવે છે એ બીજા ભાવમાં જાય છે.
એ જીવ નહીં,
એ જીવ નહીં, એ જીવ ક્ષણ સુધી વધારે રહેતો નથી. જેમ આપણે અહીં વાત કરીએ કે ઇન્દિરા ગાંધી હતા દિલ્હીમાં, એ ગયા પછી રાજીવજી આવ્યા, એ ગયા પછી સોનિયાજી આવ્યા, એ ગયા પછી અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા. પણ એ સ્થાન રહ્યું, વ્યક્તિ બદલાતી ગઈ, એમ આ જીવ ક્ષણે ક્ષણે બદલાતો જ જાય છે, એમ આ અન્ય દર્શનો માને છે. આપણે એમ માનીએ છીએ કે ક્ષણે ક્ષણે પર્યાય બદલાય છે, બોલો, દ્રવ્ય નથી બદલાતું,
જીવ બદલાય છે.
હા, બે માં આટલો થોડો ફરક,
બહુ મોટો ફરક કહેવાય. પણ બહુ બધવા આપણે બહુ ડિટેલમાં લઈ જાઓ,
એના દર્શન ના અનુયાયી વાત કરી એટલે એની વાત પછી આપણે આવું ના માનીએ ધ્યાન આપો ને. આત્મા એકાંત ક્ષણિક નથી, બરોબર, ક્ષણિક પર્યાયની અપેક્ષા એ છે, દ્રવ્ય અપેક્ષા એ ધ્રુવ પણ છે, એટલે નિત્યા નિત્ય છે એમ માનવું એ સમ્યત્વનું સ્થાન, અને એકલું ક્ષણિક છે એમ માનવું એ મિથ્યાત્વનું સ્થાન. ઊંઘાવતી નથી ને, મને ચંદ ના ચલાવું, આ છે જ અભ્યાસ ની વાત નહી, કંટાળવાનું નહીં. બે વાત કરી, એક આત્મા નથી એમ માનવું પેલું સ્થાન મિથ્યાત્વનું, અને આત્મા છે પણ ક્ષણે ક્ષણે બદલાય છે આ મિથ્યાત્વનું બીજું સ્થાન.
બીજા સ્થાન ની અંદર આપણે એમ બોલી શકીએ કે નહીં કે શકીને બદલે છે?
એમ બોલો તો વાંધો નહીં, શકીને બદલે એને બદલે સીધું ભાષા બોલો ને કે દ્રવ્ય થી ધ્રુવ છે, બોલો નિત્ય છે અને પર્યાય થી બદલાતો, શાસ્ત્રીય શબ્દો છે અને સમજાય એવા શબ્દો છે. આજે આપણો આત્મા દ્રવ્ય થી તેનો તેજ છે, પર્યાય થી બાળક માંથી યુવાન થયો, યુવાન માંથી વૃદ્ધ થયો, પર્યાય થી બદલાતો. તો વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ માનવું અને બોલવું શું ખોટું? ખો આપણો આત્મા પણ અનાદિ કાવ્ય સંસારમાં છે, કેટલા કાળ સુધી? અને અનંત કાળ સુધી અહીંયા અથવા મોક્ષ માં રહેવાનો છે, એનું અસ્તિત્વ ક્યારેય મીટવાનું નથી. એ દ્રવ્ય થી નિત્ય પણ પર્યાય થી બદલાતો. આજે માનવ છે, કાલે પશુ પક્ષી થાય, પાંચ દાડા પછી નારકીય થાય, પાંચ પૈસા પછી દેવે થાય, પેલા બાળક હતું આજે યુવાન છે, યુવાન માંથી વૃદ્ધ બી થાય, આજે પુરુષ હોય બીજા ભાવમાં સ્ત્રીએ થાય, એક ભાવમાં સ્ત્રી બીજા ભાવમાં પુરુષે થાય, પર્યાય થી બદલાતો. એક ભાવમાં પણ એક વાર ભિખારી હોય બીજો શેઠ થાય, આવું બને કે બને? એક વાર ધનવાન હોય બીજો વખત ધન વિનાનો બને, એક વાર જ્ઞાની હોય એક વાર જ્ઞાન વિનાનો હોય, અભણ હોય, એટલે બદલાતો, પર્યાય થી બદલાતો. અને દ્રવ્યથી તેનો તે, જે અભણ હતો એ જ વિદ્વાન બન્યો, જે ધન વિનાનો હતો એ જ પૈસાદાર બન્યો. તમે એ જ શબ્દ જે બોલો છો એ નિત્યતા સૂચવે છે, અને ગરીબ હતો પૈસાદાર બન્યો એ અનિત્યતા સૂચવે છે. આવું જગતનું સ્વરૂપ છે, ભગવાને તો આપણને બતાવ્યું છે, ભગવાને બનાવ્યું નથી. અને જેવું છે એવું સ્વરૂપ એમને કેવું નાંદી જોયું આપણને સમજાયું. એટલા માટે સમજાયું કે તમે એક તરફી વિચારવાળા હો, બોલો, તો એને છોડો અને આવા અપેક્ષાવાળા વાતને સમજો. દ્રવ્ય અને પર્યાય ઉભય રૂપ પદાર્થ છે, આવું સમજો. બે પદ છ તમે યાદ રેખના રે, પણ મારું તો પાકું થઈ જાય હું બોલું તો. હા બોલો. આત્મા નથી, આત્મા જેવું કોઈ તત્વ નથી, આ મિથ્યાત્વનું પહેલું સ્થાન, અને છે પણ ક્ષણે ક્ષણે બદલાય છે. એક ક્ષણનો આત્મા બીજા ક્ષણે નથી, બીજા ક્ષણનો આત્મા ત્રીજા ક્ષણે નથી, આવું માનવું એ બીજું સ્થાન મિથ્યાત્વનું. આત્માને ક્ષણિક માનવું, એની સામે આત્મા છે એમ માનવું એ સમ્યત્વનું પહેલું સ્થાન, અને આત્મા નિત્ય નિત્ય છે, બોલો, દ્રવ્ય થી નિત્ય પર્યાય થી અનિત્ય, આમ માનવું એ સમ્યક્ત્વનું બીજું સ્થાન. કેટલા સ્થાન થયા? હવે ત્રીજું. આ જીવ શુભાશુભ કર્મ નો કરતા છે.
શુભાશુભ કર્મ નો કરતા છે.
સારું કરે તો શુભ નો કરતા, ખોટું કામ કરે તો અશુભ નો કરતા. આ જીવ પોતે કરતા છે એવું માનવું એ સમ્યક્તનું સ્થાન. અને આત્મા કરતા નથી, શરીર કરે છે, હું નથી કરતો. આ ભૂખ લાગી હોય શરીર ખાય છે, હું નથી ખાતો. આત્મા તો અણહારી છે, વાત ઊંચી લાવે. હે શુષ્ક જ્ઞાની, આત્મા તો અણહારી છે. આત્મા ક્યાં ખાય છે? શરીર ખાય છે. જીભ બધું ચાવે છે, દાંત એના કકડા કરે છે. આવું જે સમજવું આ મિથ્યાત્વનું સ્થાન.
કર્મ કરાવે છે
આત્મા કર્મ નો કરતા નથી આવું માનવું એ ત્રીજું મિથ્યાત્વનું સ્થાન. હું નથી બોલતો, મારી જીભ બોલે છે. બરોબર? હું નથી બોલતો પણ મારી
જીભ બોલે.
હું નથી ચાલતો પગ ચાલે છે. આવું બોલી ચાલે ખરું? કઈ દરેક જગ્યાએ આપણે શરીરને આગળ કરીએ. હું તો નિરંજન નિરાકાર છું. આવું જે સમજવું એ મિથ્યાત્વનું ત્રીજું સ્થાન. બીજો કોઈ માણસ આપણને અપશબ્દ કે ગાળાગાળી કે અયોગ્ય શબ્દ બોલે તો આપણે એમ માની લઈએ ને એની જીભ બોલે છે, એ નથી બોલતો. એ બિચારો શું કરે? એ તો શુદ્ધ મહાત્મા છે. માની લઈએ ને ના માનીએ એના ઉપર ગુસ્સો ભરી કરીએ તો પછી અહીંયા પણ હું નથી ખાતો, બીજું શરીર ખાઈ જાવ કહેવાનું. આ જીવ બધા ભોગ ભોગવે, બધા વ્યસનો સેવે, અને કદાચ કોઈ સમજાવે તો કે સાહેબ હું વ્યસન નથી સેવતો, શરીર છે એટલે ખાય છે. શરીર બધું વ્યવહાર કરે છે. આમ કરી છટકી જાય આ મિથ્યાત્વનું સ્થાન છે. જો શરીર પોતે કરતું હોય, બોલો, તો મર્દામાં બધું ક્રિયા હોવી જોઈએ. મર્દામાં આત્મા નથી, શરીર છે. છતાં ખાવાનું પીવાનું ભોગવવાનું બોલવાનું કોઈ કામ કરે? તમે એક ચમચી પાણી ના મોઢા નાખો ને તો અંદર ના ઉતરે.
કેટલા પીવડાવતા હોય છે ગંગાજળ,
તો અહીંયા ખાવું પીવું લહેર કરવી અને શરીર બધું કરી એમ કઈ છટકી જવું, આ વાત બરાબર કહેવાય? હા કે ના? અરે ખાવા પીવાની પછી વાત છે. મન ગમતું અણગમતું આવ્યું હોય ને તો એ મોઢાનું રૂપ બદલાઈ જાય. માણસ થાળી પછાડે, ભાણું પછાડે, બનાવનારા ઉપર ગુસ્સો કરે. આ શરીર જો ખાતું પીધું હોય તો શરીર તો આમ જ જળ છે એમ કહીને આપણને સમજાવે છે જ્ઞાનીઓ કે એ જીવ શરીર સાધન માત્ર છે, શરીર દ્વારા તું ભોગ ભોગવે છે. આ જીભ દ્વારા તું બોલે છે. જીભ તો એક સાધન છે, જીભ બોલતી નથી, આંખ જોતી નથી, આંખ દ્વારા તું જોવે છે. આંખ જોતી હોય તો મર્દામાં આંખ તો આની આજ રહે છે ને. માણસ મરી જાય તો આંખમાં કઈ ફેરફાર થઈ જાય છે? એની આંખ જોવાનું કામ કરે? એટલે ઇન્દ્રિયો બધી કામ કરે છે. આ ભૂત મગજમાંથી કાઢી નાખ. તું પોતે કરતા છે, શરીર કરતા છે ને હું કરતા નથી આવું માનવું આ મિથ્યાત્વનું મોટું સ્થાન છે. હવે આ વાત મગજમાં બે છે ને બરાબર? કે હું કહું એટલી વાર હા છે તો તું ઘેરજીને થોડું ચિંતન કરજો કે આ શરીર એ માત્ર સાધન છે. હકીકતથી તો શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા હું જ કરતા ભોગતા છું. નહીં બધું વાત? કદાચ આપણે સુખી હોઈએ તો ભારે ચશ્મા બનાવીએ, બહુ પૈસાની તકલીફ હોય તો થોડા મધ્યમ કે ઓછી કિંમતના ચશ્મા બનાવીએ. ઓછી કિંમતના બનાવો કે વધારે કિંમતના બનાવો, પણ ચશ્મા વસ્તુને દેખે ખરા? હા કે ના બોલો. ચશ્મા દ્વારા છેવટ તો જીવન દેખે, ચશ્મા એનું સાધન ખરું, પણ બહુ સારું દેખાણું તો ચશ્માને જસ આપવા ખરો, અને બરાબર ના દેખાણું તો ચશ્મા ફોડી નાખીએ, અબજસ આપીએ, સમજીએ કે ભાઈ આપણી આંખ કાચી છે, ચશ્મા ભલે ભારે હોય તો એ ના દેખાય. તો એમ આ કરતા ભોગતા આત્મા છે, શરીર નથી. શરીરને કરતા ભોગતા માનવું એ મિથ્યાત્વનું સ્થાન છે. એટલે આ જીવ મશગુલ થઈને સંસારમાં રહે, બધા વિષય ભોગ કરે, ખાય પી લેર કરે, અને કોક સમજાવે તો કે આ તો શરીર કરે, હું કાં ખાઉં છું. શરીરને ભૂખ લાગી એટલે કરે, પણ શરીર નથી કરતું, શરીર દ્વારા આત્મા કરે. આવું મહાપુરુષો આપણે સમજાવે છે, અને ઊંડો અભ્યાસ કરીએ તો આ વાત સમજાય એવી છે. શરીર દ્વારા પણ કરે છે કોણ? જીવ પોતે. જો શરીર જ કરતું હોય એટલું, તો જેણે આપણને અપશબ્દો કીધા એના આત્મા ઉપર આપણે રોષ કરવાનો રહે? એ તો કરતા કહેવાય. પણ લાલ ગુમ થઈ જઈએ કે સાહેબ મને કેમ આમ કીધું, ખાલી એની વાત. થોડુંક આ સમજીએ તત્વ કે જીવ કરતા નથી આમ માનવું એ મિથ્યાત્વનું સ્થાન, જીવ ભોગતા નથી આમ માનવું એ મિથ્યાત્વનું સ્થાન. જીવ આ ઇન્દ્રિયો દ્વારા, શરીર દ્વારા કર્મનો કરતા છે અને કર્મનો ભોગતા છે. બધું સારું કામ કર્યું હોય ને તો પૂછ્યું આ બધું આ મકાન મેં બાંધ્યું, કેવું છે જુઓ, ત્યાં કરતા ક્યાંથી આવી ગયો? બેસી ભાઈ, કોઈ સારું કામ થયું હોય, પ્રશંસા કરવા યોગ્ય, ત્યાં કરતા પણ કોનું લાવે? પોતાનું લાવે. અને જ્યાં સેજ ગરબડ વાળું થયું હોય તો કરતા તો કામ કોનું નામ લાવે બીજાનું. એટલે આ અજ્ઞાન દશા આપણને સંસારમાં ડૂબાડે છે એમ કહીને મહાપુરુષ આપણને સમજાવે છે. દલીલ કરવી છે કઈ એમની બચવા માટે? એ કરવી તો છે ઘણી, પણ દલીલ એક છે જ નહીં આપણી પાસે, શું કરીએ. એમની છતકો તો છે ઘણું, પણ એક દલીલ છે નહીં. છે દલીલ? સારો, કઈ વાંધો નહીં. હવે એક બીજી વાત આગળ ચાલી, થોડા કે આત્મા છે એક વાત, નિત્ય એટલે નિત્યા નિત્ય છે બે વાત, એમાં નિત્ય છે એવું બીજું સ્થાન આવશે ને, એનું કારણ કે અનિત્ય છે પક્ષ બેઠો છે એટલે એના વિરોધમાં નિત્ય કહેશે. પછી છે નિત્ય નિત્ય, એવી રીતે આ જીવ પોતે જ કર્મનો કરતા છે, અને આ જીવ પોતે જ કરેલા કર્મનો ભોગતા છે. આજે કોઈ પણ માણસ સમજો જે ગુનો કરે, એ ગુનો જ્યાંથી બહાર પ્રકાશમાં ના આવે ત્યાંથી ભલે છટકી જાય, તો જયારે પ્રકાશમાં આવે અને પુરાવા સાથે સાબિત થાય તો જેણે ગુનો કર્યો હોય એ જ સજાને પામે કે બીજો? એમ આપણે પાપ કર્યું હોય તો આપણો જીવ સજા ને પામે. હજી રાજા મહારાજાની કોઈ ભૂલ થઈ જાય, કેમ? એને એના વકીલોના શબ્દો ઉપર ધ્યાન રાખીને ન્યાય આપવાનો હોય. જે વકીલે જે દલીલો કરી હોય, બોલો સાહેબ, એને નોંધે ને એના ઉપર જજમેન્ટ આપવાનું હોય. પણ આ કર્મ રાજા તો આપણી પાસે જ બેઠેલો છે અને આપણે જ કરેલા છે, સારા કર્મ કે ખરાબ કર્મ. કર્મ વર્ગના પૂતગલો છે અને આપણે સારા ભાવથી પુણ્યકર્મ બાંધ્યા છે, ખરાબ ભાવથી બાંધ્યા છે. અને બાંધેલું પોટલું જ્યાં જઈએ ત્યાં ભેગું લઈને જઈએ જવાનું છે. એટલે એ પોટલું એનો અવસર આવે ત્યારે બોલો, જયારે ભૂલ કરતું નથી, આવીને ઉભું જ રહે છે. આવીને આપણે તો શું હિસાબમાં, ખુદ ભગવાન જેવા, મહાવીર પ્રભુ જેવા, ઋષભદેવ પ્રભુ જેવાને પણ બોલો કર્મ ઉદયમાં આવ્યું તો છોડતો નથી. આપણે તો વસ્તી તપ કરીએ ઘણી વાર, ઋષભદેવ પ્રભુ વસ્તી તપ કર્યો નથી, થયો છે. હજી સમજાણું નહીં, ગયા ભાવમાં બળદોને ખવડાવવામાં જે સીકું બાંધ્યું એ બીજાને આહાર આપવામાં વિરહ કર્યો, એના પ્રતાપે એમણે આહારનો અંતરાય બાંધ્યો. એ કર્મ ઋષભદેવ પ્રભુના ભાવમાં ઉદયમાં આવ્યું. સાધુ થયા પછી રોજ આહાર લેવા નીકળે છે, આહારની ઈચ્છા નથી એમ નહીં, પણ હાર મળતો નથી. એટલે અમે વસી તપ થયો, આપણે એનું અનુકરણ કરી વસી તપ કરીએ છીએ. એમને કર્યો નથી, થઈ ગયો છે. એમ આપણને પણ ખવાય એવો ચોખ્ખો ખોરાક ના મળે કદાચ, અને ગરબડ વાળો ખોરાક આપણે ખાવો ના હોય તો ઉપવાસ થઈ જાય એવું બને કે ના બને ભાઈ? મને સમજાય છે. આપણે પ્લેનમાં જતા હોઈએ તો ભૂખ તો ઘણી લાગી હોય, તો હવે આપણે ખાઈએ એવું મળતું ના હોય, મળતું હોય આપણે ખાવું ના હોય તો ઉપવાસ થઈ જાય એવું બને કે નહીં? પુરુષોત્તમ પ્રભુ આમ જ થયું છે, રોજ ગોચરીએ નીકળતા હતા. પણ યુગલી કાળ હતો, લોકો આહાર બનાવવાની વિધિ જાણતા નહોતા. લોકો હાથી ઘોડા બધું આપે શું કરવાનું, એને ઘર તો હતું પેલા, એને તજી દીધું છે. પોતે પોતાના મોડે આહારની વિધિ બતાવતા નથી, કેમ કે સાધુપણામાં છે. મારા માટે તમે આવી રસોઈ બનાવો એવો સાધુ સંકલ્પ કરે નહીં. આપણે જે ઘરમાં હોય કરી દઈએ, તમારે ઘેર આવ્યો હું, તમે કહો સાહેબ શું બનાવીએ, તો હું મને ભાવતું હું બોલી જાઉં આપ બનાવો. તો આ મહાત્મા પુરુષો છે, સમજાય છે? એ બોલે તો નહીં, તમને ગંધ આવે કે મારે ઉદ્દેશીને આ બનાવ્યું છે તો પણ ના લે. એ રોજ આહાર માટે જાય છે ખરા, સામેના જીવો આહાર વિધિ જાણતા એટલે આહાર મળતો નથી. 13 મહિનાના ઉપવાસ થયા, કોને પુણ્ય ભેગું કરીને કરવું શું? પણ પુણ્ય ભેગું કરીને ક્યાં જવું છે? મારી વાત સાંભળી લો, પાપ જેમ કર્મ છે બોલો એમ પુણ્ય પણ પેલા આટલું સમજો, પુણ્ય નહીં પણ નિર્જરા થઈ કહો. હા, શબ્દ થોડો બદલો. એમને સંભાવ રાખ્યો, આહાર ન મળ્યો તોય જાય, ગુસ્સો નહીં, કસાય નહીં, કોઈ લોકો ઉપર રીસ નહીં, આત્માને કંટ્રોલમાં રાખ્યો એટલે કર્મોનો ક્ષય કર્યો, નિર્જરા કરી. તમે પુણ્યની પાછળ શું કામ દોડો છો એટલા? તમે બહુ પુણ્ય ભેગું કરશો ને તો આ બહુમાં 5 લાખ હશે, બીજામાં 25 લાખ મળશે, પણ જે પછી મૂકીને જ આવવાનું છે. મારી વાત નહીં સમજાણી? નિર્જરા જીવને ઉપકાર કરનારી બને એટલે સંવર અને નિર્જરા બોલો, આ બે તત્વ જ આત્માને ઉપકાર કરનારા. પુણ્ય તત્વ ઉપકાર કરનારું નથી, પણ આ જીવને જીભમાં પુણ્ય જ બહુ બેઠેલું છે. સંસારનું સુખ જ જોઈએ છે, ગાડી વાડીને ભોગવતો ભોગવતો મોક્ષે જવું છે. એટલે વારે વારે શું આડું આવે છે? પુણ્ય. પાપને જેમ છોડવાનું છે, બોલો એમ. રાજા મહારાજાઓએ રાજ્ય છોડીને દીક્ષા એમને થોડી લીધી. મહાવીર ભગવાનનો જીવ સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા ને, બોલો, થોડા ગરીબના પુત્ર હતા અને એ રાજાના વારસદાર થવાના હતા. આમ તો છતાં ત્યાગ કર્યો. ને આપણે પુણ્યના ભિખારી એ મારી વાત નહીં એમ કે. ના, બિલકુલ નહીં. પુણ્ય ની પ્રત્યેની પ્રીતિ ઘટે તો જ મજૂ માર્ગી જાય. પુણ્ય રહ્યું હોય ભલે, એનો વાંધો નહીં, પણ ભોગવતો ભોગવવાનો જ્યાંથી ભાવ છે તો ત્યાંથી મોક્ષ ના થાય. આ વાતને બહુ સમજવા જેવી છે. હવે ભૂલે છું કે પુણ્ય શબ્દ કાઢવો નહીં મોડા મારી. સંબર ને નિર્જા શબ્દ કાઢવાનો. આવતા કર્મો કેમ રોકાય અને જૂના કર્મો કેમ તૂટે, તો જ આત્મા ચોખ્ખો થાય. આત્માના અંદર જેમ મેલ હોય કાઢવા જેવો છે ને, બોલો જરા, એમ નાવા બે તારે માથામાં ફૂલ બૂલ નાખ્યા હોય ને એ કાઢવા જેવા, ભલે સુખ હોય તો પણ. એમ પાપ જેમ કાઢવા જેવું છે, બોલો, એમ સજવા જેવું છે. પાપ સંસારનું દુઃખ આપે, પુણ્ય સંસારનું સુખ આપે. હા, પણ જેને સંસાર જ જોઈતો નથી. હવે બાકીનું બોલો. બે નહીં મારે પુણ્ય શબ્દ વારે વારે બહુ બોલવો જ નહીં. પાપ જેમ હે છે એમ પુણ્ય પણ. બસ આવું આપણે સમજીએ અને આત્માને થોડું ઓળખીએ. આત્માને ચોખ્ખો કરવાનો છે. ઈતર દર્શનમાં જૈન દર્શનમાં જો કઈ ફરક હોય તો આ જ ફરક છે. બીજા દર્શનોમાં આવું આવે કે તમે ધર્મ કરશો સુખી થશો, બોલો, અને અધર્મ કરશો દુઃખી થશો. અહીંયા એવું આવે કે અધર્મ કરશો દુઃખી થશો અને આત્માનો આ ધર્મ કરશો તો સુખી થશો, પણ પુત્રના સુખે સુખી નહીં, આત્માના ગુણથી સુખી થશો. ફરી બોલો, આત્માના ગુણથી. આપણે બી સાંભળો, આપણા છોકરા છોકરીઓ મોટા થાય તો આપણે લાખો રૂપિયાની સંપત્તિ આપવા કરતા એને ઘણા ભણાવીએ આપણે, પૈસા ખર્ચીને. કેમ? ભણ્યા હશે ને સ્વયં કમાઈ શકશે, અને ભણ્યા નહીં હોય આપણે પૈસા આપશું તો વેરથી નાખશે. આવું ખરું નહીં સાહેબ? આપણને પણ આપણા બાપ દાદાઓએ ભણાયા, પૈસા તો એમની અટક ના હતા એ જાણે, પણ કે તું ભણને પગ ઉપર ઉભો થા, એ તારામાં આવડત આવી, એ તારો ગુણ છે, એ તને ધન લાવી આપશે. અમારું ધન તો લઈશ ને, જો આવડત નહીં હોય તો ઉડી જશે. હવે એ ન્યાય અહીંયા લગાડો ને, કે પુણ્ય કે પાપ બે કર્મ છે, બે બેડી છે. હે? હા, એ સોનાની હોય તો કે લોડાની હોય, છેવટે તો બેડી છે, તારું સ્વરૂપ નથી. એ તારે સંબંધ લીધે આદરવા જેવા ગણાય. આવતા કર્મો કેમ રોકાય, બોલો, અને જૂના કર્મો કેમ તૂટે. આ બે જ ઉપાય અપનાવવા જેવા છે. પુણ્ય બંધાય વધારે વધારે તો માનો પુણ્યથી જીવદેવ લોકમાં ગયો, એવો સંસાર વધવાનો. આવી જ મહાપુરુષોની વાત આવી છે. ગમે કે ના ગમે, ના ગમે ઉપાય પાછી લઈ લઈશ, તો વાત આવી છે. તો આપણે વિતરાગની વાણીને થોડી સમજીએ અને વિતરાગતા તરફ આગળ વધીએ. આ તો વિતરાગતા તરફ આગળ વધવાનું છે ને. બીજા ધર્મોમાં આ તો કીધું છે કે તમે સારા કામ કરો સુખી થશો, પણ સંસારના સુખે સુખી થઈએ તો એ સુખ કાયમ રહેવાનું નથી, જીવે સમજી રહેવાનું છે. ભલે સંસારનું સુખ હોય એનો વાંધો નથી, પણ એની અપેક્ષા રાખવી એ નકામી છે. કેમ કે એ અપેક્ષા મોહ છે. એટલે આ જીવ કર્મનો કર્તા છે, બોલો, આ જીવ કર્મનો ભોગતા છે. એમ કેટલા સ્થાન થયા? આમ હવે જો જીવ કર્મ કરે છે, ભોગવે છે, તમારી છુટકારો થાય કે નહીં? થવો જોઈએ, થવો જોઈએ. એમ થાય છે, થઈ શકે છે. અને ઘણા જીવો આ બંધનમાંથી છુટકારો મેળવીને બોલો મોક્ષે ગયા છે. ખુદ આ બતાવનારા મહાવીર પ્રભુ, ઋષભદેવ પ્રભુ બધા બંધનમાં જ હતા, એ પણ સંસારના બોલો આપણી જેમ બંધનમાં જ હતા, પણ બંધનમાંથી છુટકારો એમણે મેળવ્યો છે. એનો કે છુટકારો થઈ શકે છે, પણ બંધનમાંથી છુટકારો થવો એનું નામ મોક્ષ. આને મોક્ષ શબ્દનો અર્થ થાય છુટકારો. હું તારાથી મુક્તિ પામું તો સારું, એ તારી છૂટવો પડે તો સારું. જે કોઈ માણસ બહુ લપીલો હોય, બહુ વહેમીલો હોય, બહુ ખોટી પ્રકૃતિનો હોય, તો કઈ ભાઈ તારા ભેગું મારે કાંઈ જોડાવાનું આવ્યું તો હું તારાથી છૂટવો પડું તો સારું. આપણે એ સિદ્ધાંત નોકરી છોડી બીજે જઈએ નોકરી કરવા, એટલે છુટકારો થયો એનું નામ મોક્ષ. તો આપણે અત્યારે બંધનમાં છીએ, એમાંથી છુટકારો થયો એનું નામ મોક્ષ. કેટલા બંધન ગણાવું? સૌથી પહેલું શરીરનું બંધન. શરીરમાં જકડાયેલા ખરાક નહીં, એના કારણે સમયે સમયે ભૂખ લાગે, અવસરે અવસરે તરસ લાગે, બોલું ના, અવસરે અવસરે પરસેવો થાય, અવસરે ઠંડી લાગે, બોલો બાકીનું. બધાના ઉપાયો રાખવા પડે. જો કપડાં રાખવા પડે, હીટ રાખવી પડે, એરકન્ડિશન રાખવું પડે, બોલું જરા, ઘરમાં ખાવાનું રાખવું પડે, પીવાનું રાખવું પડે, મૂળા બધી ઉપાધિઓ આવે છે એટલે રાખવું પડે, રાખવું પડે ને. તો આપણે આ બધા બંધનથી બંધાયેલા છીએ. આ તો પહેલું બંધન શરીરનું,
પહેલું બંધન શરીરનું.
બીજું બંધન પરિવારનું,
બીજું બંધન પરિવારનું.
ખરું કે નહીં? જે આપણા પિતા, પતિ, પુત્ર, માતા, પતિ કે પુત્ર જે પરિવાર હોય એની સાથે એના મનને રાજી રાખીને ચાલવું પડે, ગમે કે ના ગમે. બોલો, ખોટું હોય તો બોલજો બાજુ. એટલે બીજું બંધન પરિવારનું, ત્રીજું બંધન પૈસાનું, પહેલું બંધન શરીરનું, બીજું બંધન, ત્રીજું બંધન પૈસાનું. આમ નંબર કેમ આપું છું કે બીજાને બચાવવા ત્રીજાને જતું કરીએ, પહેલાને બચાવવા બીજાને જતું કરીએ. આપણા શરીરને બચાવવા પરિવારને જતો કરીએ. છોકરાને કરંટ લાગ્યો હોય માનો તો આપણે છોકરા પકડીને બચાવીએ ખરા? કેમ બચાવીએ? એ તો બચાવીને આપણે ભેગા જઈએ, એ દ્રશાદાપ છે. એટલે પરિવાર કરતા વધારે વાલું શરીર, અને ધન કરતા વધારે વાલો પરિવાર. પરિવારને માંદો હોય દવા કરાવવામાં લાખો રૂપિયા ખર્ચી નાખીએ, એટલે ધન કરતા પરિવાર વાલો, અને પરિવાર કરતા શરીર વાલો. એટલે પેલો મોહનું કારણ શરીર, બોલો, બીજું મોહનું કારણ પરિવાર, ત્રીજું મોહનું કારણ, અને ચોથું મોહનું કારણ મિત્ર વર્ગ, સ્નેહી વર્ગ, સમાજ, જે કોઈ કહેવું. ચોથાને જતો કરીને પૈસા બચાવીએ, એટલે એનું ત્રીજું સ્થાન મૂક્યું. પૈસાને ખર્ચીને પણ પરિવારને બચાવીએ, એનું બીજું સ્થાન મૂક્યું. અને પરિવારને ગૌ કહીને શરીરને બચાવીએ, એટલે મેં આવા સ્થાન કીધા.
હે,
મોની તીવ્રતા થોડું યાદ રાખજો, મારું બોલેલું કામ તો આવે કોક વાર. પહેલું મોહનું બંધન શરીર, બીજો પરિવાર, ત્રીજો પૈસો અને ચોથો સ્નેહી વર્ગ, મિત્ર વર્ગ, સ્નેહી વર્ગ. તો આ બધાના મોહમાંથી છુટકારો થવો, આનું નામ મોક્ષ. તો કે આ મોક્ષ થાય સી રીતે, એના કઈ ઉપાયો ખરા? તો ઉપાયો તો છે, કોઈ બી કાર્ય કરવું હોય તો એનો ઉપાય હોય જ. અપનાવા ન અપનાવા એ આપણી ઈચ્છાની વાત છે. પણ એક વાત છે કે જેને કાર્ય ગમે, બોલો, એ દુષ્કર ઉપાય હોય તો અપનાવે. હા, તમને એમ લાગે કે આમાં પાંચ પૈસા મળે એમ છે વધારે, ત્યાં જવામાં થોડી તકલીફ હોય તો આડાવાળા રસ્તા વધી કરીને પણ ત્યાં પહોંચી જાય. સંસારમાં જે વસ્તુ વાલી છે, જે વસ્તુ ઉપકારી દેખાણી છે, જે વસ્તુ સુખ આપનારી દેખાણી છે, એના ઉપાયો બધો મુશ્કેલ હોય તો પણ જીવ પોતાની બુદ્ધિ દોડાવીને પહોંચે, રસ્તો કાઢે. એમાં મોક્ષ એ અનંત સુખનું કારણ છે. એ વાત જો એકવાર મગજમાં બેસે તો આ જીવ એના ઉપાયો અપનાવે અપનાવે ને અપનાવે. અને જેટલા જીવોએ આ વાતને સ્વીકારી છે એ જીવો આજે પરણીને આવ્યા હોય ને તો કાલે સંસાર છોડી દેવા દાખલા બન્યા છે. અને છ ખંડના રાજા હોય, આવી લક્ષ્મીવાળા પણ તો રાજ્ય છોડીને સંત થનારા બન્યા છે. આપણે છ ખંડને બદલે છ ગામના માલિક નથી, ખોટી વાત છે એમ કહો. એટલે જેને મોક્ષ બેઠો હોય, બોલો, એને મોક્ષના ઉપાય પણ બેસે. એને મોક્ષના ઉપાય શું? આજ કે જેટલા સંસારી ભાવો છે, બોલો જરા, એ બધા પર છે, આપણો પદાર્થ નથી. આપણો આપણે એમાં સંજોગથી જોડાયા છીએ ત્યારે એમાંથી નીકળીએ, સમજાય છે? ત્યારે આપણો ઉપાય શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્માના ગુણો, એ મોક્ષના ઉપાયો છે. ફરી મોક્ષના ઉપાયોમાં શું લેવાનું? આત્માના ગુણો, પૈસો ને પર પદાર્થ ને નહીં લેવાનો, બસ એ જ લેવાના. આપણી પાસે પૈસા છે, સાધુ પાસે પૈસા નથી. મોક્ષે પહેલા કોણ જાય? કેમ? હા, વૈરાગમાં છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રિક ગુણો, સંબંધ, નિજલા, આ બધા મોક્ષના ઉપાયો છે. આવું મહાપુરુષો આપણને સમજાવે, જેમાં આપણે ગમે એટલા પ્રશ્ન કરીએ ને તો પ્રશ્નો પાણી થઈ જાય, નીકળી જાય, છે જ નહીં આપણા પ્રશ્નોમાં તથ્ય. એવી આ વિતરાગ પ્રભુની વાણી છે. આપણે એનો સારો અભ્યાસ કરીએ, છ સ્થાનોને ભણીએ અને છ સ્થાનોને સમજીએ. પહેલું સ્થાન, બોલો, આત્મા છે. બીજું સ્થાન, આત્મા અનાદિ અનંત નિત્ય છે. નિત્ય છે તો જ એને મેળવવા માટે મહેનત કરવાની. જો ક્ષણિક હોય તો મેળવવા માટે મહેનત કોણ કરવાની? આપણે કાયમી ઘરનું ઘર લેવા મહેનત કરીએ, ભાડાનું ઘર લેવા મહેનત કરીએ? ભાડાનું ઘર લેવા મહેનત ક્યારે કરીએ? ઘરનું ના લઈ શકીએ એમ હોય તો. અને ઘણી મહેનત ના કરીએ, એમ કારણ કે કાલે ખાલી કરવાનું છે, મુગણ 12 મહિના 2 ચલાવી લઈશું. પણ ઘરનું લેવું હોય તો કેટલો વિચાર કરવો પડે. એટલે આત્મા શુદ્ધ સ્વરૂપને જેને મેળવવું છે એને જ આ છ સ્થાન કામના છે. તો આપણે છ સ્થાન ભણીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ અને વહેલા વહેલા કર્મ ખપાવી બોલો મોક્ષે જઈએ. પદ નમો
શ્રી
ભગવંતી.